આપણે પ્રાર્થના કરીશું, પ્રભુની આગળ આપણા મસ્તકો નમાવીએ અને આપણે પ્રાર્થનામાં જોડાઈએ એવી હું વિનંતી કરું છું. ચાલો આપણે પ્રાર્થના કરીએ. હે મારા આકાશવાસી પિતા, અમે તમારો આભાર તથા ઉપકાર માનીએ છીએ પ્રભુ, કે અત્યારે સાંજના સમયે તમારા બાળકો તરીકે અમે આ પ્રેયર લાઈન પર જોડાઈ શકીએ છીએ. અમે એકબીજાને જોઈ શકતા નથી, પરંતુ આ ફોનની દ્વારા અમે એકબીજાની સાથે આ સંગત માણી શકીએ છીએ, માટે અમે તમારો આભાર તથા ઉપકાર માનીએ છીએ પ્રભુ. અમારી આ સંગતને તમે કૃપાવાન કરજો, આશીર્વાદિત કરજો. ખાસ કરીને અમે માગીએ છીએ પ્રભુ, અમે જે કંઈ ભાઈઓ બહેનો જે ગીતો ગાય તેને તમે આશીર્વાદ કરજો પ્રભુ. તેઓના ગળાને પણ તમે સાચવો સંભાળો, એ જ રીતે સુંદર ગીતોથી અમે તમારી મહિમા પુકારી શકીએ એવી દયા અને કૃપા કરજો. ખાસ કરીને બાઇબલ વાંચનમાં પણ અમારી સહાયને મદદ કરો. આ વચનો અમે વાંચીએ, જીવતાને જાગતા વચનો અમે વાંચીએ, એટલું જ નહીં પણ અમારા જીવનમાં ઉતારીએ અને તે પ્રમાણે પાળનારા અમે બાળકો બની શકીએ એવી દયા અને કૃપા તમે અમારા હકમાં થવા દેજો. કોઈ પણ ડિસ્ટર્બન્સ આવે નહીં, કોઈ પણ જાતની મુશ્કેલી નડે નહીં. બહાર પુષ્કળ સખત પવન છે અને વાવાઝોડાની આગાહી છે, પરંતુ તેવામાં અમારી લાઇટો બંધ ન થાય કે કશી મુશ્કેલી ન આવે અને અમે સારી રીતે કોઈ શૈતાનિક પરીક્ષણો ના આવે અને અમારું કાર્ય પ્રભુ આગળ વધી શકે અને તમને માન અને મહિમા આપનાર અમે બાળકો બની શકીએ એવી દયા અને કૃપા તમે થવા દેજો. અમારી આ ટૂંક વિનંતી સાંભળો અને સ્વીકાર કરજો. આમેન, આમેન,
આમેન.
હવે આજે જે ભાઈ બહેનો ગીતો ગાવાના છે તેમના હું નામ દઉં છું. પહેલા રવિના બેન, પિનાકીનભાઈ, સુશીલાબેન, દિવ્યાબેન, ખુશાલભાઈ, ઈમુભાઈ, રવિનાબેન મોટા, જોયસબેન, બકીબેન, આટલા ભાઈ બહેનો આજે ગીતોમાં આપણને દોરશે. રવિનાબેન તમે હાજર છો?
હા હા, પ્રેઝ ધ લોર્ડ. લુધિયાબેન,
પ્રેઝ ધ લોર્ડ. તમારું ગીત આપશો?
સાલ્વેશન આર્મીની બુકમાં 89 નંબરનું ગીત છે, એ હું ગાવા માંગુ છું પ્રભુની સ્તુતિને અર્થે. ઈસુ વિશે મને કે જે વાતે ની મને શિખાય, દિલ મારા પર લખી લે જે તારો હું માનીશ પાર. લોકોએ દી કર્યો તે
લખી લેજે તારો હું બહુ માનીશ પાર વદ સંપર્તે જળાયો દુઃખ માતે તરફડ્યો ત્યાં કબરની માએ તે રખાયો પછી થયો સજીવન આવાત્મા પ્રેમ કેટલો હોય છે મજકા તેણે સૌ કીધું પાપ મારું તેણે લીધું ઈસુ વિશે મને કહેજે વાત તેની મને શીખાડ દિલ મારા પર લખી લે તારો હું બહુ માનીશ પાર તારો હું બહુ માનીશ પાર આમેન.
થેન્ક યુ રવિનાબેન, બહુ સુંદર ગીત ગાયું માટે તમારો આભાર, અને પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ.
પ્રભુના નામને મહિમા મળો.
સુશીલાબેન, સુશીલાબેન, દિવ્યાબેન છો? દિવ્યાબેન, દિવ્યાબેન, ખુશાલભાઈ.
હા, પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ ખુશાલભાઈ.
યા,
કેમ છો? સારું છે.
હા, સારું છે.
તમારું ગીત આપશો?
પ્રેઝ ધ લોર્ડ. ઉદ્યાબેન સંભળાય છે?
ખુશાલભાઈ તમે આપો ગીત. હા, સરસ સંભળાય છે.
જે સ્તંભ પર ઈસુ મોત થયું, જેની હેઠળ જઈ પામ્યો હું, ત્યાં રુધિરે તેનું ખૂન લાગ્યું. જય ઈસુની જય, જય ઈસુની જય, જય ઈસુની જય. ત્યાં રુધિરે તેનું ખૂન લાગ્યું, જય ઈસુની જય. જબ રીતે મારી મુક્તિ થઈ, ને તે સુરે છે મનની માય, સામની હેઠળ મને તાર્યો થઈ, જય ઈસુની જય, જય ઈસુની જય, જય ઈસુની જય. ત્યાં રુધિરે તેનું ખૂન લાગ્યું, જય ઈસુની જય. કેટલો પ્રિય છે તેજરો, કેવો આનંદ કે હું માય પડ્યો, ત્યાં પાપનો ડગ ઈસુએ કાઢ્યો, જય ઈસુની જય, જય ઈસુની જય, જય ઈસુની જય. ત્યાં રુધિરે તેનું ખૂન લાગ્યું, જય ઈસુની જય.
છેલ્લા શ્લોકમાં કવિ કહે છે,
આ જગના બધા લોક આવો તેમાં નહી પૂરા શુદ્ધ થાવો, બચીને બીજાને તારવા જાઓ, જય ઈસુની જય, જય ઈસુની જય, જય ઈસુની જય. ત્યાં રુધિરે તેનું ખૂન લાગ્યું, જય ઈસુની જય.
આમેન.
થેન્ક યુ ખુશાલભાઈ, બહુ સુંદર ગીત ગાયું માટે તમારો આભાર, ને પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ.
યોર વેલકમ. પ્રભુને મહિમા થાઓ. આમેન.
આમેન. દિવ્યાબેન.
હા, પ્રેઝ ધ લોર્ડ. દિવ્યાબેન,
હા, કેમ છો? પ્રેઝ ધ લોર્ડ. સારું છે.
હા, સારું છે.
ઓકે, તમારું ગીત આપશો?
હા, ચાલો ગીત આપો. હા, સ્તુતિ આરાધના કરીએ. આવું રે સાથીઓ પ્રાર્થનો વખછે, આવું રે સાથીઓ પ્રાર્થનાનો વખછે, ભક્તિ થકી શક્તિ મળે સુધે છે, ભક્તિ થકી શક્તિ મળે સુધે છે. આવો રે સાથીઓ જીવની નાદીઓ ઈસુ માંથી વહે છે, જીવની નાદીઓ ઈસુ માંથી વહે છે, તેનું પાણી પીએ તેની તળ સ્માટે છે, તેનું પાણી પીએ તેની તરસ માટે છે. આવું રે સાથીઓ જીવની રોટલી આકાશમાંથી આવી છે, જીવની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધી ભૂખ બાગે મન દોરાશે, તેને ખાધી ભૂખ બાગે મન દોરાશે. આવું રે સા આવો રે હે પ્રભુ ઈસુ તારા જીવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જીવા કરજે, પાપ પકી છોડાવીને નવો જન્મ દે, પાપ તકી છોડાવીને નવો જન્મ દે, આવો રે ઈશ્વરની સ્તાવો મને મળી મુક્તિ, ઈશ્વરની સ્તાવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આમેન આમેન, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા.
થેન્ક યુ દિવ્યાબેન, બહુ સુંદર ગીત ગાયું માટે તમારો આભાર, ને પ્રભુનો પણ આપણે આભાર માનીએ, કેટલા સુંદર કંઠે તમે ગીત ગાયું તે માટે.
પ્રેઝ
ધ લોર્ડ. ઈમુભાઈ,
હાલો દિવ્યાબેન, પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ. ઈમુભાઈ કેમ છો?
જો બસ પ્રભુની કૃપાથી સારું છે બધું.
ઓકે, તમારું ગીત આપશો?
હું એક ગીત આપું છું, અને ગીત ઉર્દુ ભાષામાં છે, ને પાસ્ટર સ્વર્ગસ્થ પાસ્ટર અનિષ્ઠ મોલનું આ ગીત છે. આ શબ્દો છે, શું કે લહુ કો પુકારે, ઈસુ કે લહુ કો પુકારે, વહી બચાતા હે. અત્યારે આપણે લેન્ટના દિવસોમાં અત્યારે આપણે પસાર કરી રહ્યા છીએ, પ્રભુના લોહીને આપણે યાદ કરીએ, પ્રભુએ જે લોહી વેવડાવ્યું છે તો એ લોહી શું શું કરે છે, એ આ શબ્દોમાં ગીતમાં જણાવવામાં આવ્યું છે. કે શું કા લહુ, કોઈ બછડે કા નહીં, કોઈ બકરે કા નહીં, બલ્કિ બે પાક, એ શું કા લહુ, કિસી મુર્દે કા નહીં, કિસી પાપી કા નહીં, બલ્કિ પાક યહોવા કા હૈ. એ શું કા લહુ, બડી કુદરત વાલા હૈ, બડી બરકત વાલા હૈ, ઓર રૂહે બચાને વાલા હૈ.
લહુ કો પુકારે, ऐसे के लहू को पुकारो,
થેન્ક યુ હિમુભાઈ, બહુ સુંદર ગીત ગાયું તમે યેસુકા લહુ માટે, ખરેખર બહુ સુંદર ગીત ગાયું માટે તમારો આભાર, ને પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ,
પ્રભુનો જ આભાર, પ્રભુનો
આભાર. રવિના બેન,
હા હું શું લુધિયાને,
હા કેમ છો, તમારું ગીત આપશો?
યસ શ્યોર.
ઓકે,
આ ભજન સંગ્રહમાં 334 નું ગીત છે, મનનું અર્પણ. રુદિયે રે જે રે ત્રાતા વાસ કરી ત્યાં શાંતિ દાતા, મન અર્પું છું રે મારું પ્રભુ હું, મન અર્પું મારું તું કરજે મંદિર ઉતારું, કરીને વાસો તે મારે અમોને આશીષ સારી દે. રુદિયે રે જે રે ત્રાતા મન ડું ચોખું રે કરજે, મુજમાં સદગુણ તું ભરજે, મેલું મન ડૂરે મારું, મેલું મન આ તો મારું, થશે નહીં તુજ વણ એ સારું, જશે સહુડા ગાઓ ત્યારે પ્રભુ તું રક્તે દો જ્યારે. રુદિયે રે જે રે ત્રાતા મન છે પ્યાસી રે જગનું, રૂપ ધરે કો વારે ઠગનું, કરુણા કરજે રે સ્વામી પ્રભુજી, કરુણા તું કરજે અમારી નિર્બળતા હરજે, બચાવી લેજે તું સ્વામી. કહું છું મસ્તક હું નામી, રુદિયે રે જે રે ત્રાતા શેતાન શત્રુ રે તેનો, વક્ષ ચહે છે નિસદિન એનો, કિલ્લો થા જે રે મારો પ્રભુજી, કિલ્લો થા મારો પ્રભુ, હું સેવક છું તારો, શરણ આવ્યો છું હું તારે. તુર જે નિસદિન મન મારે, રુદિયે રે જે રે ત્રાતા, રુદિયે રે જે રે ત્રાતા. આમેન.
થેન્ક યુ રવિનાબેન, બહુ સુંદર ગીત ગાયું માટે તમારો આભાર, પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જોઈશબેન, બકીબેન, તમારું ગીત આપશો?
ભજન સંગ્રહ માંથી 445 નું જીવતો જરો. એક જરામાં ભરેલું રસ ક્રિસ્મુક્તિ વહ્યું છે, જે પાપી તે માના છે તે શોધવાને છે, તે શોધવાને છે, મરતો છો એને જોઈને ત્રાતાનો દોષ થયો, ને એમાં હું પણ નાહીને સૌ પાપથી શુદ્ધ થયો, સૌ પાપથી શુદ્ધ થયો, કે પ્રિય ત્રાતા તારું રસ નખો શે શક્તિને ત્યાં સુધી બખરા ભક્ત પ્રાપ્ત કરે મુક્તિને, પ્રાપ્ત કરે મુક્તિને, વિશ્વાસે જોઉં છું તે દાર જે તારા દિલથી વય, એ માટે તારી પ્રીત અપાર મને આનંદ ક્રય, મને આનંદ ક્રય, ત્યારે આવો બળી જવાન કબર માં છાની થાય, ત્યારે આકાશ માં કરીશ ગાન ને ન મિસ્તારે પાય, ને ન મિસ્તારે પાય.
આમેન. થેન્ક યુ જોઈસબેન, બહુ સુંદર ગીત ગાયો માટે તમારો આભાર. પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ઓકે, સુશીલાબેન, સુશીલાબેન છો? ઓકે, નથી. તો હવે સારું, હવે આપણે બાઇબલ વાંચનમાં દોરાવાના છે, અને અમારું ફેમિલી, હું ને એડવિન બંને જણા બાઇબલ વાંચીશું, અને અમને રવિનાબેન પણ હેલ્પ કરાવશે. અને આજે આપણે યહોશુઆનું પુસ્તકની શરૂઆત કરવાના છીએ, તો તે માટે હું યહોશુઆના પુસ્તકની પ્રસ્તાવના વાંચીશ, અને જો આપણને ટાઈમ હશે તો સોનાબેન પણ થોડુંક આપણને પ્રસ્તાવનામાં દોરી જશે. પહેલો અધ્યાય હું વાંચીશ. હા, થોડીક આટલું કહી લો એટલે પછી હું. પહેલો અધ્યાય હું વાંચીશ, બીજો અને ત્રીજો અધ્યાય એડવિન વાંચશે, અને ચોથો અધ્યાય રવિનાબેન વાંચશે, બરાબર, અને પાંચમો અધ્યાય ઓલિવરભાઈ વાંચશે. એ પછી હું પોતે જ પ્રાર્થનામાં દોરી જઈશ, અને આગળ જાહેરાત આપણે કરીએ છીએ. ઓકે, સોનાબેન તમારે પૂરું કરવું છે તો તમે કરો, પછી હું કરીશ ટાઈમ. તમે કરો.
હા, આપણે યહોશુઆના પુસ્તકની શરૂઆત કરતા પહેલા આપણે તેની થોડીક રૂપરેખા જેવું કંઈક છે તે હું જણાવું છું. હવે યહોશુઆ એટલે એનો અર્થ થાય છે કે ઈશ્વર બચાવે છે, અને યહોશુઆનું મૂળ નામ હોશિયા હતું. એ ગણના આપણે હમણાં વાંચ્યું, એમાં 13મો અધ્યાય 8મી કલમમાં પણ બતાવે છે અને 16મી કલમમાં પણ બતાવે છે, પરંતુ મૂસાએ તેનું નામ યહોશુઆ રાખ્યું. હવે યહોશુઆનો અર્થ તો આપણે જોયો કે ઈશ્વર બચાવે છે, અથવા તો ઈશ્વર વિજય આપે છે. ગ્રીક ભાષામાં એના પ્રમાણે જો હિબ્રુ નહીં પણ ગ્રીક ભાષામાં યહોશુઆનો અર્થ ઈસુ થાય છે, અને આ પુસ્તક એ ઈસવીસન પૂર્વે 1550-1200 લખાયું હતું. હવે આપણે પહેલી વાર તો જોયું કે યહોશુઆનું નામ હોશિયા હતું, અને પવિત્ર શાસ્ત્રમાં હોશિયા પ્રબોધકનું એક પુસ્તક છેલ્લા, એની સાથે બીજા ત્રણ પ્રબોધક જોવા મળે છે હોશિયાર નામના. એ પહેલો કાળ વૃત્તાંત 27મો અને 20મી કલમ, કે અઝાઝ્યાનો પુત્ર હોશિયાર. બીજો છે બીજો રાજા 17 અને 16, કે યહૂદીયાનો રાજા જે આહાઝ હતો એને 12મે વર્ષે એલાનો દીકરો હોશિયાએ રાજ કર્યું. એ વાક્ય અંદર રાખ્યું છે લાંબુ. પછી નહેમિયા 10 અને 23માં પણ બતાવે છે કે હોશિયાર યાજક હતો. એટલે આ યહોશુઆનું તો જે મૂળ નામ હોશિયાર હતું ને મૂસાએ તે પાડેલું. હવે આ મૂસાના પ્રથમ 5 પુસ્તકો એટલે પંચગ્રંથ પછી યહોશુઆનું પુસ્તક લખાયું છે. એટલે કે મૂસા પછી ઇસ્રાયેલ પુત્રોને દોરનાર આગેવાન એ થાય છે. એ પુનનિયમ 3:28ની અંદર એકલમાં છે. અને આ પુસ્તકમાં મૂસાના મરણ પછી અને યહોશુઆ સુધીની બધી વાતો લખાઈ ગઈ છે. અને યહોશુઆ એફ્રાઈમ કુળનો, એલિશાનો પૌત્ર અને નૂનનો પુત્ર હતો. આ યહોશુઆ એ છે. અને યુસફની 7મી પેઢીમાં એ પ્રખ્યાત થયો. અને કનાનની જાસૂસીમાં યહોશુઆ અને કાલેબે જે ઉત્તેજનદાયક સમાચાર આપ્યા, અને તેમના જ કુળથી તેઓનો જ કુળ એવા કનાનને જોઈ શક્યા હતા. હવે નિર્ગમનના પુસ્તકમાં યહોશુઆનું નામ મૂસાની સાથે ઘણી જગ્યાએ આપવામાં આવી છે. અને મૂસાએ પોતાના મરણ પહેલા યહોશુઆને પોતાની જગ્યાએ ઇઝરાયલનો આગેવાન એને ઠરાવેલો. એ પુનનિયમના 3:28 કે છે. અને યહોશુઆ યહોવા દેવે યહોશુઆના પહેલા અધ્યાય 5-6માં પોતાની સમક્ષતા યહોશુઆ સાથે રાખવાનું વચન આપે છે. હવે આ પુસ્તકનો અભ્યાસ કરતા એમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે એ થોડું જોઈએ આપણે. કે યહોવાની હાજરી બતાવે છે, યર્દનના 2 ભાગ બતાવે છે, યરોખોનો નાશ બતાવે છે, 31 રાજાઓની હાર બતાવે છે, 6 કુળને વતનની વહેંચણી કરતું આ પુસ્તકમાં છે, અને 6 આશ્રયનગરો છે. એ આશ્રયનગરનું મારી એની બહુ સરસ ડિટેલ છે, મારી પાસે કોઈક વાર જણાવીશું આપણે. 48 નગરો લેવીને અને યાજકોને આપ્યા હતા. અહીં સિલોહમાં મુલાકાત મંડપ ઉભો કર્યો વગેરેની માહિતી પણ આપણને આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. એક 2 પોઈન્ટ છે આપણી પાસે, કે પ્રભુ અને યહોશુઆના જીવનમાં જાણે સામ્યતા બતાવે છે. પહેલો પોઈન્ટ છે કે યહોશુઆ અને ઈસુ 2 નામ સરખા લાગે છે. યહો એટલે યહોવા અને ઈસુ એમ 2 ભેગા થાય છે એવું એક તત્વજ્ઞાનીએ કીધેલું. અને યહોશુઆ જેમ પોતાના લોકને કનાનમાં લાવ્યો તેમ ઈસુ ખ્રિસ્ત પણ પોતાના લોકને સ્વર્ગીય કનાનમાં લઈ જાય છે. એટલે એક થોડીક સામ્યતા બતાવી છે. એને આંકડાકીય રીતે જોઈએ તો આ બાઇબલનું 6ઠા પુસ્તકમાં 24 અધ્યાય છે, 658 કલમ છે, 18,852 શબ્દમાં લગભગ 98 આજ્ઞા સમાયેલી છે. અને 21 વખત દેવ તરફથી સંદેશ આવે છે. ભવિષ્યવાણી 44 જેટલી છે અને 15 વચનો અપાયા છે અને ઐતિહાસિક કલમો પણ 624 આમાં બતાવેલી. એટલે થોડુંક યહોશવા માટે જોઈએ કે યહોશવા જ્ઞાનથી ભરપૂર હતો, કારણ કે મૂસાએ તેના હાથ તેની પર મૂક્યા હતા. અને યહોશવા 3:10 કહે છે કે જીવતો દેવ પોતાની ઓળખ અહીં આપે છે, અને કનાની, હિત્તી, હિવીઓ, પરિજીઓ, ઘાસીઓ, અમોરીઓ, અબુસીઓને યર્દનને પોતાના દેવ માનતા હતા, અને શૈતાનિક શક્તિથી યર્દનને છલકાવી પણ દેતા હતા, જેથી ઈસરાયેલો જઈ ના શકે. પરંતુ આની કલમ 15 પ્રમાણે કરાર કોર્સ પહેલો ઉતરે છે, અને કોર્સ ઉચકનારા યાજકોના પગ જ્યારે નદીમાં પડે છે તરત તેના બે ભાગ થઈ જાય છે, અને પાણી ઢગલો થઈ જાય છે એક સાઈડ ઉપર. વિજ્ઞાન તો એમ બતાવે છે કે પાણી પોતાની સપાટી શોધે છે, પરંતુ દેવ પિતા પોતાના લોક માટે આ વિજ્ઞાનની જે સત્ય થિયરી છે અને એ ખોટી પાડે છે. હવે આ જે બધું ઉતરે છે ને કરે છે, આ બધી જે આશ્ચર્યકારક કૃત્યોને કારણે તેને ચિહ્નરૂપ ઠરાવવા યહોશવા 12 પથ્થર લેવા જણાવે છે. એ આપણે કલમ 10 હવે વધુ વાંચીશું. અને આ સર્વ આજ્ઞાઓ મૂસાએ અગાઉથી યહોશવાને આપી હતી, અને આ પથ્થર એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિશાની પણ દર્શાવે છે. Ephesians 2:20-21 પણ ખ્રિસ્તને ખૂણાનો મુખ્ય પથ્થર કહેલો છે, અને આપણે બાંધકામના પથ્થરો છે. આ 12 પથ્થરો મંડળી, ખ્રિસ્તી સમાજ, ઐક્યતા અને ત્રિએક ઈશ્વરની એકતા, માણસ અને દેવની વચ્ચેની ઐક્યતા દર્શાવે છે, જેથી ચિહ્નરૂપ આપણે બનીએ. લોક 19:40 કહેવામાં આવી છે કે આવતા કાળમાં જો તમે છાના રહેશો તો પથરા પોકારી ઉઠશે, અને દેવના નામને ધન્ય હો, અને તેને એકલાને જ માન મહિમા ગૌરવ હો. એટલે ભૂલી ન જાય માટે આ મહાન કૃત્ય એ જોવા, એ ત્યાંના લોકો એમ કે છે અમે એના સાક્ષી છે, અને આ એક સામૂહિક બાપ્તિસ્મા થયેલું તેના પણ સાક્ષી છે. તેઓએ સ્મારક બનાવ્યા પથ્થરોના, સ્તંભ ઉભો કર્યો એટલે પાણીથી, અગ્નિથી અને સમુદ્રના પાણીનું એ લોકો બાપ્તિસ્મા પામ્યા, અને આ બધું તે સદાકાળનું સ્મરણ બની રહે છે. અને આ બધું આપણે યહોશવાના પુસ્તકમાં વાંચીશું અને સમજીશું. થેન્ક યુ. હવે દ્વિજયાબેન તમારું સ્ટાર્ટ કરશો.
ઓલરાઈટ, થેન્ક યુ સોનાબેન, બહુ સુંદર તમે કીધું. હવે હું થોડુંક યહોશવાના પુસ્તકની પ્રસ્તાવના માટે હું થોડુંક વાત કરવા માંગુ છું. આ પુસ્તકમાં મુખ્ય પાત્ર યહોશવા છે, એટલે પુસ્તકનું નામ યહોશવાનું પુસ્તક પડ્યું. મોશેના ઉત્તરાધિકારી યહોશવાની આગેવાની નીચે ઇઝરાયેલી લોકો કનાન દેશ પર આક્રમણ કરીને એક પછી એક જુદા જુદા પ્રદેશો જીતી લે છે. યહોશવાની આગેવાની હેઠળ 3 મુખ્ય લશ્કરી આક્રમણો દ્વારા 30 વધુ શત્રુ રાજાઓને પરાસ્ત કરવામાં ઇઝરાયેલીઓ આ મહત્વનો પાઠ શીખ્યા. લશ્કરી તાકાત નહીં, પણ ઈશ્વર પરનો પૂરો ભરોસો અને તેમની વાણી પ્રત્યેની પૂરી આધીનતા જ વિજય લાવે છે. આ પુસ્તકમાં નોંધાયેલા ધ્યાનપાત્ર બનાવોમાં યર્દન નદી ઓળંગવાનો બનાવ, યરેખોનું પતન, આઈનું યુદ્ધ, ઈશ્વર તથા તેમના લોકો વચ્ચેના કરાર તાજો કરાયો વગેરે છે. આ પુસ્તકનો સૌથી વધુ જાણીતો અને લોકપ્રિય ભાગ આ છે. તો આજ તમે નક્કી કરો કે તમે કોની સેવા કરશો. પછી એને કઈ કલમ કીધી છે એ આપણે બધા જાણીએ છીએ. હું એક કલમ કહું છું, તેનો યહોશુઆ તેનો 24મો અધ્યાય. હું ને મારા ઘરના તો યહોવાની જે સેવા કરીશું. કેટલી સરસ રૂપરેખા. કનાન દેશ જીતી લીધો, પહેલો અધ્યાય 1-12 અને 24. 12 કુળો વચ્ચે કનાન દેશની વહેંચણી. 13મો અધ્યાય 1-21, 45-1. યર્દનની પૂર્વનો પ્રદેશ 13મો અધ્યાય 1-33માં. બીજી બાબત, યર્દનની પશ્ચિમનો પ્રદેશ 14મો અધ્યાય 1-19 અને 51. આશ્રય નગરો 20મા અધ્યાયમાં 1-9. લેવી કુળને આપવામાં આવેલા નગરો 21મો અધ્યાય 1-45. પૂર્વના કુળો પોતપોતાના પ્રદેશમાં પાછા આવ્યા 22મો અધ્યાય 1-34. હવે હું યહોશુઆના પુસ્તકનો પહેલો અધ્યાય વાંચું છું. યહોશુઆના પુસ્તક તેનો પહેલો અધ્યાય. હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનના દીકરા યહોશુઆને, એટલે મૂસાના સહાય કરીને, યહોવાએ કહ્યું કે મારો સેવક મૂસા મરી ગયો છે, માટે હવે તું તથા આ સર્વ લોક ઉઠો ને જે દેશ હું તેઓને એટલે ઈસરાયલ પુત્રોને આપું છું તેમાં આ યર્દન ઉતરીને જાઓ. મેં મૂસાને કહ્યું તેમ જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અરણ્ય તથા આ લબાનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી હિત્તીઓનો આખો દેશ અને આથમણી દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે. તારા આયુષ્યના સર્વ દિવસ પર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં ને તને મૂકી દઈશ નહીં. બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી ગમ ફરશો ના, એ માટે કે જ્યાં કઈ તું જાય ત્યાં તું ફતે પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે. કારણ કે ત્યારે તારો માર્ગ આબાદ થશે અને ત્યારે તું ફતે પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતો માં, કારણ કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. અને યહોશુઆએ લોકોના અધિકારીઓને એવી આજ્ઞા આપી કે તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા આપો કે તમે તમારે સારું સીધા તૈયાર કરો, કેમ કે જે દેશ તમારો દેવ યહોવા તમને વતન તરીકે આપે છે તે પ્રાપ્ત કરવાને તમારે 3 દિવસની અંદર આ યર્દન ઉતરીને ત્યાં જવાનું છે. અને રૂબેનીઓને તથા ગાદીઓને તથા મનાશેના અર્ધકુળને યહોવાએ એમ કહ્યું કે યહોવાના સેવક મૂસાએ તમને જે વાત કહી હતી કે તમારો દેવ યહોવા તમને વિશ્વામાં આપે છે અને તમને આ દેશ આપશે તે યાદ રાખો. યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં તમારી સ્ત્રીઓ, તમારા બાળકો, તમારા ઢોરઢાક રહે, પણ તમ સર્વ બળવાન તથા બહાદુર પુરુષોએ શસ્ત્ર સજીને તમારા ભાઈઓની આગળ પેલી ગામ જઈને તેઓને સહાય કરવી. યહોવાએ જેમ તમને વિશ્વામાં આપ્યો તેમ તે તમારા ભાઈઓને આપે અને જે દેશ તમારો દેવ યહોવા તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પ્રાપ્ત કરે ત્યાં સુધી તમારે તેઓને સહાય કરવી, ત્યાર પછી તમે તમારા વતનના દેશમાં પાછા જાઓ. ને યહોવા ના સેવક મૂસાએ યર્દન પાર ઉગમણી દિશાએ જે દેશ તમને આપ્યો તેનો કબજો લો. અને તેઓ યહોશુઆને ઉત્તર આપ્યો કે જે સર્વ આજ્ઞાઓ તે અમને આપી છે તે અમે પાળીશું, અને જ્યાં જ્યાં તું અમને મોકલે ત્યાં ત્યાં અમે જઈશું. જેમ અમે મૂસાનું સાંભળતા હતા તેમ સર્વ પ્રકારે અમે તારું સાંભળીશું. ફક્ત એટલું જ કે યહોવા તારો દેવ જેમ મૂસાની સાથે હતો તેમ તે તારી સાથે હો. તારી આજ્ઞાની વિરુદ્ધ જે વર્તે અને જે સર્વ આજ્ઞાઓ તું તેને આપે તે પ્રત્યે તારું કેવું નહીં ગણકારે તે ગમે તે હો, તો પણ તે માર્યો જાય એટલું જ કે તું બળવાન તથા ખૂબ હિંમતવાન થા.
અને નૂનના પુત્ર યહોશુઆએ સિટીમમાંથી બે માણસોને જાસૂસો તરીકે છુપી રીતે એમ કહીને મોકલ્યા કે તમે જઈને દેશની તથા યરેખોની બાતમી કાઢો. અને તેઓ જઈને રહાબ નામે એક કસ્બેને ઘેર ઉતર્યા અને યરેખોના રાજાને ખબર પડી કે દેશની બાતમી કાઢવાને ઇસરાયેલ પુત્રોમાંના માણસો આજ રાત્રે અહીં આવ્યા છે. અને યરેખોના રાજાએ રહાબને કહેવડાવી મોકલ્યું કે જે માણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં ઉતરેલા છે તેઓને બહાર કાઢ, કારણ કે તેઓ આખા દેશની બાતમી કાઢવાને આવ્યા છે. અને તે બાયડીએ તે બે માણસોને સંતાડ્યા અને કહ્યું કે એ માણસો મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ તેઓ ક્યાંના છે તે મને ખબર નથી. અને એમ થયું કે અંધારું થયું ત્યારે સુમારે દરવાજો બંધ કરાતી વેળાએ તે માણસો બહાર નીકળ્યા, અને તેઓ ક્યાં ગયા તે હું જાણતી નથી. વહેલા વહેલા તેઓની પાછળ જાઓ, કેમ કે તમે તેઓને પકડી પાડશો. પણ તેઓને ધાબા ઉપર લાવીને શણની સરાઠીઓ જે ધાબા ઉપર સીંચેલી હતી તેમાં તેણે તેઓને સંતાડ્યા હતા. અને યર્દન જવાને રસ્તે થઈને ઉતરવાના આરા સુધી માણસો તેઓની પાછળ દોડ્યા, અને તેઓની પાછળ લાગનારા બહાર નીકળતા જ લોકોએ દરવાજો બંધ કરી દીધો. અને તેઓના સુઈ જતા પહેલા ધાબા પર તે તેઓની પાસે આવી અને તેણે તે માણસોને કહ્યું, યહોવાએ આ દેશ તમને આપ્યો છે ને તમારો ધાક અમને લાગે છે ને તમારી આગળ દેશના સર્વ રહેવાસીઓના હાજા ગગડી ગયા છે એ હું જાણું છું, કેમ કે તમે મિસરમાંથી નીકળ્યા ત્યારે યહોવાએ તમારી આગળ સૂપ સમુદ્રનું પાણી કેવી રીતે સૂકવી નાખ્યું. અને અમોરીઓના બે રાજા સિહોન તથા ઓગ જેઓ યર્દન પાર રહેતા હતા જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો તેઓની તમે સી વલે કરી તે અમે સાંભળ્યું છે. અને એ સાંભળતા જ અમારા ગાત્ર શિથિલ થઈ ગયા અને તમારે લીધે કોઈમાં કઈ હિંમત રહી નહીં, કેમ કે યહોવા તમારો દેવ તેજ ઉપર આકાશમાં ને નીચે પૃથ્વી પર દેવ છે. માટે હવે હું તમારી વિનંતી કરું છું કે મારી આગળ યહોવાના સમ ખાવ કે મેં તમારા પર દયા કરી છે, માટે તમે પણ મારા બાપના ઘર ઉપર દયા કરીને મને ખરું ચિહ્ન આપશો. અને તમે મારા બાપને ને મારી માને ને મારા ભાઈઓને ને મારી બહેનોને ને તેઓના સર્વસ્વને જીવતા રહેવા દેશો ને અમારા જીવ ઉગારશો. અને તે માણસોએ તેને કહ્યું, જો તમે અમારી આ વાત નહીં કહી દો તો તમારા જીવને બદલે અમારા જીવ જાઓ અને યહોવા આ દેશ અમને આપશે ત્યારે એમ થશે કે અમે તારી પ્રત્યે દયાથી અને સત્યતાથી વર્તીશું. ત્યારે તેણે તેઓને બારીમાંથી દોરડા વડે નીચે ઉતાર્યા, કારણ કે તેનું ઘર નગરકોટની ઉપર હતું ને કોટ ઉપર તે રહેતી હતી. અને તેણે તેઓને કહ્યું કે તમે પર્વત ઉપર જતા રહો રખે ને પાછળ લાગનારાઓના હાથમાં તમે આવી પડો અને તમારી પાછળ લાગનારા પાછા આવે ત્યાં સુધી 3 દિવસ તમે ત્યાં સંતાઈ રહેજો અને ત્યાર પછી તમે તમારે માર્ગે ભલે જાઓ. અને તે માણસોએ તેને કહ્યું કે આ જે સમ તે અમને ખવડાવ્યા છે તે વિશે અમે આ પ્રમાણે નિર્દોષ રહીશું. જો અમે આ દેશમાં આવીએ ત્યારે જે બારીમાંથી તે અમને નીચે ઉતાર્યા છે તેના પર તું આ કિરમજી રંગની દોરડી બાંધજે અને તારા બાપને ને તારી માને ને તારા ભાઈઓને ને તારા બાપના ઘરના સર્વને તારી પાસે ઘરમાં ભેગા કરી રાખજે. અને એમ થશે કે જે કોઈ તારા ઘરના બારણાની બહાર નીકળીને રસ્તામાં જાય તેનું રક્ત તેને માથે, અમે તો અમારે નિર્દોષ રહીશું. અને જે કોઈ તારી પાસે ઘરમાં હોય તેના પર કોઈનો હાથ પડે તો તેનું રક્ત અમારે માથે. પણ જો તું અમારી આ વાત કહી દે તો જે સમ તે અમને ખવડાવ્યા છે તે વિશે અમે નિર્દોષ રહીશું. ત્યારે તેણે કહ્યું, તમારા વચન પ્રમાણે થાવ. અને તેણે તેઓને વિદાય કર્યા ને તેઓ ચાલ્યા ગયા. અને તેણે પેલી કિરમજી દોરડી બારીએ બાંધી અને તેઓ પર્વત પર જઈ પહોંચ્યા અને તેમની પાછળ લાગનારા પાછા ગયા. ત્યાં સુધી 3 દિવસ તેઓ ત્યાં જ રહ્યા અને તેમની પાછળ લાગનારાઓએ આખે રસ્તે તેઓની શોધ કરી પણ તેઓને તેઓ મળ્યા નહીં. અને તે બે માણસ પર્વત પરથી ઉતર્યા ને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆની પાસે પાછા આવ્યા અને તેઓને જે કંઈ વીત્યું હતું તે સર્વ તેઓએ તેને કહી સંભળાવ્યું. અને તેઓએ યહોશુઆને એમ કહ્યું કે નિશ્ચય યહોવાએ આખો દેશ આપણા હાથમાં આપ્યો છે અને વળી આપણી આગળ દેશના સર્વ રહેવાસીઓના હાજા ગગડી ગયા છે. અધ્યાય 3. અને યહોશુઆ મોટી સવારે ઉઠ્યો ને તે તથા સર્વ ઇસરાયલ પુત્રો સિટીમમાંથી નીકળ્યા ને યર્દન આગળ આવ્યા અને તેઓ પેલે પાર ઉતર્યા તે પહેલા તેઓએ ત્યાં છાવણી કરી. અને 3 દિવસ પછી એમ થયું કે સરદારો છાવણીમાં ફરી વળ્યા અને તેઓએ લોકોને એવી આજ્ઞા કરી કે તમારા દેવ યહોવાના કરાર કોષને તથા તેને ઉચકી લેનાર લેવી યાજકોને તમે જુઓ, ત્યારે તમે પોતાનું ઠેકાણું છોડીને તેની પાછળ જજો. તો પણ તમારી અને તેની વચ્ચે સુમારે 2000 હાથનું અંતર રહે, તેની છેક પાસે ન જશો, જેથી જે માર્ગે થઈને તમારે ચાલવું તે તમે જાણો, કેમ કે અગાઉ એ માર્ગે તમે ગયા નથી. અને યહોશુઆએ લોકોને કહ્યું કે તમે પોતાને શુદ્ધ કરો, કેમ કે કાલે યહોવા તમારી મધ્ય આશ્ચર્ય કૃત્યો કરશે. ત્યાર પછી યહોશુઆએ યાજકોને ફરમાવ્યું કે કરાર કોષ ઉચકીને લોકોની આગળ પેલે પાર જાઓ. અને તેઓ કરાર કોષ ઉચકીને લોકોની આગળ ચાલ્યા. અને યહોવાએ યહોશુઆને કહ્યું, આજે હું તને ઇસરાયલની નજરમાં મોટો મનાવવા લાગીશ. એ સારું કે તેઓ જાણે કે જેમ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. અને જે યાજકો કરાર કોષ ઉચકે છે તેઓને એવી આજ્ઞા કર કે યર્દનના પાણી આગળ તમે આવો ત્યારે યર્દનમાં ઊભા રહેજો. અને યહોશુઆએ ઇસરાયલ પુત્રોને કહ્યું, અહીં આવીને તમારા દેવ યહોવાના વચન સાંભળો. અને યહોશુઆએ કહ્યું, આ ઉપરથી તમે જાણશો કે જીવતો દેવ તમારી મધ્ય છે ને કનાનીઓ તથા હિત્યો તથા હિવ્યો તથા પરિજ્યો તથા ગિરગાસીઓ તથા અમોરીઓ તથા યબુસીઓને તે નિશ્ચય તમારી આગળથી હાંકી કાઢશે. જો આખી પૃથ્વીના પ્રભુનો કરાર કોષ તમારી આગળ યર્દન ઉતરે છે, માટે હવે તમારે સારું પ્રત્યેક કુળમાંથી એક માણસ એ પ્રમાણે ઇસરાયલના કુળમાંથી 12 માણસો લો અને આખી પૃથ્વીના પ્રભુ યહોવાનો કોષ ઉચકનારા યાજકોના પગ યર્દનના પાણીમાં પડતા જ એમ થશે કે યર્દનનું પાણી જે ઊંચેથી નીચલી તરફ વહે છે તેના ભાગ પડી જશે અને ઢગલો થઈને તે ઠરી રહેશે. અને એમ થયું કે લોક યર્દન ઉતરવા સારું તેમના તંબુઓમાંથી નીકળ્યા ને કરાર કોષ ઉચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા. અને કોષ ઉચકનારા જ્યારે યર્દનની પાસે આવ્યા ને કોષ ઉચકનારા યાજકોના પગ નદીના પાણીમાં પડ્યા, કેમ કે કાપણીની આખી ઋતુમાં યર્દન નદી કાંઠાઓ ઉપર થઈને છલકાઈ જતી હતી, ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી રહ્યું અને ઘણે દૂર સુધી એટલે સારેથાન પાસેના આદામ નગર સુધી ઢગલો થઈ ગયો અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની ગમ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરેખોની સામે પેલે પાર ઉતર્યા અને યહોવાનો કરાર કો સૂચકના યાજકો યર્દનની વચ્ચે કોરી ભૂમિ પર ઉભા રહ્યા અને સર્વ ઇસ્રાયેલીઓ કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ઉતર્યા અને એમ આખી પ્રજા યર્દન ઉતરી ગઈ.
યહોશુઆ અધ્યાય 4. અને આખી પ્રજા યર્દન ઉતરી રહી ત્યારે એમ થયું કે યહોવાએ યહોશુઆને કહ્યું કે તમે તમારે સારું લોકોમાંથી 12 માણસ એટલે પ્રત્યેક કુળમાંથી એક એક માણસ લઈને તેઓને એવી આજ્ઞા કરો કે યર્દન મધ્યેથી એટલે જ્યાં યાજકો ઊભા રહ્યા હતા ત્યાંથી તમારે સારું 12 પથ્થર લઈને તમારી સાથે પેલી ગમ લઈ જાઓ ને આજ રાત્રે જ્યાં તમે મુકામ કરો ત્યાં તેઓને મૂકો. ત્યારે પ્રત્યેક કુળમાંથી એક એક માણસ એ પ્રમાણે ઇસરાયેલ પુત્રોમાંથી જે 12 માણસોને યહોશુઆએ તૈયાર રાખ્યા હતા તેઓને તેણે બોલાવ્યા અને યહોશુઆએ તેઓને કહ્યું કે તમારા દેવ યહોવાના કોષની આગળ યર્દન મધ્યે જાઓ અને તમારામાંનો પ્રત્યેક જણ ઇસરાયેલ પુત્રોના કુળની સંખ્યા પ્રમાણે તમારે ખભે એક એક પથ્થર ઉચકી લો એ માટે કે તેઓ તમારે સારું ચિહ્નરૂપ થાય કે જ્યારે આવતા કાળમાં તમારા છોકરા પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે ત્યારે તમે તેઓને એમ કહો કે આનું કારણ એ છે કે યહોવાના કરાર કોષની આગળ યર્દનના પાણીના ભાગ થઈ ગયા. જ્યારે યર્દનને પાર તે ઉતરતો હતો ત્યારે યર્દનના પાણીના ભાગ થઈ ગયા અને એ પથ્થરો ઇસરાયેલ પુત્રોના સ્મરણાર્થે સદાકાળ રહેશે. અને યહોશુઆએ આજ્ઞા આપી તેમ ઇસરાયેલ પુત્રોએ કર્યું અને યહોવાએ યહોશુઆને કહ્યું હતું તે પ્રમાણે તેઓએ ઇસરાયેલ પુત્રોના કુળની સંખ્યા પ્રમાણે યર્દન મધ્યેથી 12 પથ્થરો ઊંચકી લીધા અને તેઓએ તે પોતાની સાથે પેલે પાર છાવણી સુધી લઈ જઈને ત્યાં મૂક્યા અને યર્દન મધ્યે એટલે જ્યાં કરાર કોષ ઊંચકનારા યાજકો ઊભા રહ્યા હતા તે ઠેકાણે યહોશુઆએ 12 પથ્થર ઊભા કર્યા અને તેઓ આજ સુધી ત્યાં છે. કેમ કે જે સર્વ આજ્ઞાઓ મૂસાએ યહોશુઆને આપી હતી તે પ્રમાણે જે કંઈ લોકોને ફરમાવવાનું યહોવાએ યહોશુઆને કહ્યું હતું તે સઘળું પૂરું થયું ત્યાં સુધી કોષ ઊંચકનારા યાજકો યર્દન મધ્ય ઊભા થઈ રહ્યા અને લોકો ઉતાવળ કરીને પાર ઉતરી ગયા અને એમ થયું કે સર્વ લોક પાર ઉતરી ગયા પછી યહોવાનો કોષ તેમજ યાજકો લોકોના દેખતા પેલે પાર ઉતર્યા અને રૂબેન પુત્રો ને ગાદ પુત્રો ને મનાશાનું અર્ધું કુળ મૂસાના ફરમાવ્યા પ્રમાણે શસ્ત્ર સજીને ઇસરાયેલ પુત્રોની આગળ પેલે પાર ગયા. સુમારે 40,000 માણસ યુદ્ધને સારું શસ્ત્ર સજીને તૈયાર થયેલા યહોવાની આગળ યરીખોના મેદાનમાં લડવા નદી ઉતર્યા. તે દિવસે યહોવાએ યહોશુઆને સર્વ ઇસરાયેલના દેખતા મોટો મનાવ્યો અને તેઓ જેમ મૂસાની તેમ તેના આયુષ્યના સર્વ દિવસભર તેની બીક રાખતા હતા. અને યહોવાએ યહોશુઆને કહ્યું કે સાક્ષ્ય કોષ ઊંચકનારા યાજકોને યર્દનમાંથી નીકળી આવવાની આજ્ઞા આપ. તે માટે યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી કે યર્દનમાંથી નીકળી આવો અને યહોવાનો કરાર કોષ ઊંચકનારા યાજકો જ્યારે યર્દનની બહાર નીકળી આવ્યા ને યાજકોના પગના તળિયા કોરી ભૂમિ પર પડ્યા ત્યારે એમ થયું કે યર્દનનું પાણી પોતાને ઠેકાણે પાછું આવીને પહેલાની પેઠે ચારે કાંઠે ભરપૂર થઈને વહેવા લાગ્યું અને લોકો પહેલા માસને 10મે દિવસે યર્દનમાંથી નીકળી આવ્યા અને યરીખોની પૂર્વગમની સીમા ઉપર ગિલગાલમાં તેઓએ છાવણી કરી અને જે 12 પથ્થર તેઓએ યર્દનમાંથી આણ્યા હતા તે યહોશવાએ ગિલગાલમાં ઊભા કર્યા અને તેણે ઇસરાયલ પુત્રોને એમ કહ્યું કે આવતા કાળમાં તમારા વંશજો તેમના બાપને પૂછે કે આ પથ્થરોનો શું અર્થ છે ત્યારે તમારે તમારા વંશજોને જણાવતા કહેવું કે ઇસરાયલીઓ યર્દનમાંથી કોરી ભૂમિ પર થઈને પાર આવ્યા કેમ કે જેમ તમારા દેવ યહોવાએ શુભ સમુદ્રને કર્યું એટલે અમે પાર ઉતરી રહ્યા ત્યાં સુધી તેણે તેને અમારી આગળ સૂકવી નાખ્યો તેમ તમારા દેવ યહોવાએ તમે યર્દનની પાર ઉતરી રહ્યા ત્યાં સુધી તમારી આગળ તે નદીના પાણી સૂકવી નાખ્યા એ માટે કે પૃથ્વી પરના સર્વ લોકો જાણે કે યહોવાનો હાથ બળવાન છે ને તેઓ સર્વકાળ તમારા દેવ યહોવાનો ભય રાખે. આમેન.
યહોશુઆ પ્રવચકનું પુસ્તક તેનો 5મો અધ્યાય. અને યર્દનને પેલે પાર પશ્ચિમમાં જે સર્વ અમોરીઓના રાજા ને સમુદ્રની પાસેના જે સર્વ કનાનીઓના રાજા તેઓએ સાંભળ્યું કે ઇસરાયલ પુત્ર પાર ઉતરી ગયા ત્યાં સુધી યહોવાએ તેમની આગળ યર્દનનું પાણી સૂકવી નાખ્યું ત્યારે એમ થયું કે ઇસરાયલ પુત્રોને લીધે તેઓના ગાત્ર શિથિલ થઈ ગયા અને તેઓના હોશ ઉડી ગયા. તે સમયે યહોશુઆએ કહ્યું કે ચકમકની છરીઓ બનાવ ને બીજી વાર ઇસરાયલ પુત્રોની સુનત કર. અને યહોશુઆએ પથ્થરની છરીઓ બનાવીને અગ્ર ચર્મની ટેકરી પાસે ઇસરાયલ પુત્રોની સુનત કરી અને યહોશુઆએ સુનત કરી. તેનું કારણ એ હતું કે મિસરમાંથી નીકળેલા સર્વ લોકોમાં જે પુરુષો હતા તેઓ એટલે યુદ્ધ કરનારા સર્વ માણસો મિસરમાંથી નીકળ્યા પછી રસ્તામાં અરણ્યમાં મરણ પામ્યા હતા. કેમ કે જે સર્વ લોકો નીકળ્યા તેઓની સુનત થઈ હતી પણ મિસરમાંથી નીકળ્યા પછી જેઓ અરણ્યમાં જન્મ્યા તે સર્વની સુનત થઈ નહોતી. કેમ કે આખી પ્રજા એટલે મિસરમાંથી નીકળેલા યુદ્ધ કરનારા માણસો મરી ગયા ત્યાં સુધી ઇસરાયલ પુત્રો 40 વર્ષ સુધી અરણ્યમાં ફરતા ફર્યા કારણ કે તેઓ યહોવાની વાણીને કાન ધર્યો નહીં. અને જે દૂધ મતની રેલમછેલ વાળો દેશ આપણને આપવાના તેઓના પૂર્વજો વડીઓએ સમ ખાધા હતા એ દેશ તેઓને જોવા દેવો નહીં એવા સમ યહોવાએ તેઓ વિશે ખાધા હતા. અને તેઓને ઠેકાણે તેઓના જે દીકરાઓને તેણે ઉભા કર્યા હતા તેઓની સુનત યહોશુઆએ કરી કેમ કે તેઓની સુનત વાટે થઈ નહોતી માટે તેઓ બે સુનત હતા. અને એમ થયું કે સર્વ લોકોની સુનત થઈ ગયા પછી તેઓ સાજા થયા ત્યાં સુધી પોતપોતાને ઠેકાણા છાવણીમાં રહ્યા. અને યહોવાએ યહોશુઆને કહ્યું આજે મેં તમારા ઉપરથી મિસરનો દોષ દૂર કર્યો છે માટે તે જગાનું નામ ગિલગાલ પાડવામાં આવ્યું જેમ આજ સુધી છે તેમ. અને ઇસરાયલ પુત્રોએ ગિલગાલમાં છાવણી કરી અને તેઓ તે મહિનાના 14મા દિવસની સાંજે યરીખોના મેદાનમાં પાસ્ક પર્વ પાડ્યું. અને પાસ્ક પર્વને બીજે દિવસે તેઓએ તે દેશનું આગલા વર્ષનું અનાજ ખાધું એટલે તે જ દિવસે 2 ખમીર રોટલી તથા શીતેલું અનાજ ખાધું. અને તેઓએ દેશનું જૂનું અનાજ ખાધા પછી બીજે દિવસે માન્ના પડતું બંધ થયું અને ત્યાર પછી ઇસરાયલ પુત્રોને માન્ના મળ્યું નહીં પણ તે વર્ષે તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાધું. અને યહોશુઆ યરીખો પાસે ઉભો રહ્યો હતો ત્યારે એમ થયું કે તેણે પોતાની આંખો ઊંચું કરીને જોયું તો જુઓ તેની સામે એક પુરુષ ઉભો રહેલો હતો ને તેના હાથમાં તાણેલી તરવાર હતી. અને યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું કે તું અમારી ગમનો છે કે અમારા શત્રુની ગમનો. ત્યારે તે બોલ્યો ના પણ યહોવાના સૈન્યના સરદાર તરીકે હું આવેલો છું. અને યહોશુઆ ભૂમિ પર ઊભો પડ્યો અને ભજન કરીને તેણે કહ્યું કે મારો ધણી પોતાના દાસને શું કહે છે. અને યહોવાના સૈન્યના સરદાર યહોશુઆને કહ્યું તારા પગમાંથી ચંપલ કાઢ કેમ કે જે ઠેકાણે તે ઊભો છે તે પવિત્ર છે. અને યહોશુઆએ તેમ કર્યું. ઈશ્વર પિતા એમના વાંચેલા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. અમે
હવે આપણે પ્રાર્થનામાં દોરાઈશું અને જો કોઈ